તારીખ 11/7/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 5-7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 11.
બીજું વચનામૃત છે. ज्ञानी को ध्रुव स्वभाव के अवलंबन का बल सदैव वर्तता होने से उसका ज्ञान सम्यक प्रमाण है। ध्रुव स्वभाव को के कारण परमात्मा को शब्द जुदा है, एक पदार्थ ना वे जुदा जुदा शब्दों से वाचक जुदा जुदा है, वाच्य तो बनने एक अच्छे। नानी पुरुष ने पोताना ध्रुव स्वभाव ना अवलंबन बल सदाय वर्तत होवाथी एमनु ज्ञान है ये सम्यक एट आत्माभिमुख थेलू है અને તે પ્રમાણ છે, એ જ્ઞાન માન્ય કરવા યોગ્ય છે। એ જ્ઞાનમાં શાસ્ત્રની પદ્ધતિ ન આવડતી હોય તો પણ તે જ્ઞાન પ્રમાણ છે, માન્ય કરવા યોગ્ય છે, સમ્યક પ્રમાણ છે, સાચું પ્રમાણ છે। ત્રીજું, साधक जीव को त्रिकाल चैतन्य मूर्ति ध्रुव का द्रव स्वभाव का ही अवलंबन होता है। एक भावार्थना वचनों से मोक्ष मार्गी साधक जीव ने पुताना चैतन्य मूर्ति ध्रुव द्रव स्वभाव परम परिणामी भाव कारण परमात्मा नायक हो तेनुज अवलंबन हो, बीजू कोई अवलंबन साधक ने हो सके। અવલંબન પોતાના સ્વરૂપના અવલંબને જ સાધકપણું છે, એ સિવાય બીજી રીતે સાધકપણું છે નહીં। ચોથું, ધ્યાન કા વિષય તો અખંડ ચિદાનંદ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય હૈ। જે ધર્મ ધ્યાન કહીએ અને શુક્લ ધ્યાન બંને શું ધ્યાન છે, સમ્યક ધ્યાન છે, અને એનો વિષય કહો, અવલંબનભૂત વિષય કહો, તો પોતાનો અખંડ ચિદાનંદ સ્વરૂપ જે ધ્રુવ દ્રવ સ્વભાવ છે, ત્રણેય કાળે ધ્રુવ છે, એ પોતાના ધ્યાનનો વિષય છે, અથવા એ ધ્યેયભૂત તત્વનું જે ધ્યાન છે, બીજું કોઈનું ધ્યાન નથી, એ જ ધ્યાન કહેવાય છે। બીજાને ધ્યાન કહેવું શું? છઠ્ઠો પત્ર છે, એ 53મી સાલમાં છે, આ ગુલાબબેનના પત્રાયથી શરૂ થાય છે। મેં યહાં કલ આ પહોંચા થા, કલકત્તા પહોંચી ગયા છે, અજમેર પહોંચ્યા છે। કુટુંબીઓ સે ભી અધિક વાત્સલ્યયુક્ત આપકા વ્યવહાર પ્રાપ્ત હોને સે ઇસ સમય કી મેરી સ્વામગઢ યાત્રા અપૂર્વ રહી। માનસ્તંભ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા સ્વામગઢ ઉપર આવેલા છે, 53મી સાલના એપ્રિલ મહિનામાં એ પ્રતિષ્ઠા થઈ લાગે છે, કેમ કે 18 એપ્રિલમાં આ પત્ર છે, અને સ્વામગઢથી આવ્યા પછી અજમેર પહોંચીને તરત જ પત્ર લખેલો। પોતાના કુટુંબથી પણ અધિક વાત્સલ્યયુક્ત જે વ્યવહાર છે એ વ્યવહારની પ્રશંસા કરી છે। મહોત્સવ કે આરંભ મેં આરંભ સે અંત તક પંચકેલાણક મહોત્સવના આરંભથી અંત સુધી વહાં કે સુખદાયી દ્રશ્ય અબ તક સ્મૃતિ પર દોડતે રહેતે એનું વિસ્મરણ ચાલુ રહે છે। સ્વામગીરના પંચકલ્યાણકના સુખદાયી દ્રશ્ય છે એનું સ્મરણ હજી ચાલુ રહે છે। ગુરુદેવ કે નિકટ રહેને છે પર્યાય સ્વભાવ ઉગ્રતર રહા કરતા છે, ગુરુદેવના સાનિધ્યમાં પર્યાય સ્વભાવ છે, જે દ્રવ્યને અવલંબન લેવાનો જે પર્યાય સ્વભાવ છે, અથવા શુદ્ધપણે પરિણમવાનો જે પર્યાય સ્વભાવ છે એ વધારે ઉગ્રતર એટલે વધારે ઉગ્ર વધારે પુરુષાર્થ ચાલુ રહેતો હતો ત્યાં। ગુરુદેવને નિકટપણાને લઈને મારા પર્યાયની અંદર પુરુષાર્થ પણ તીવ્ર રહેતો હતો, વધારે ઉગ્ર રહેતો હતો. આ વાત લખી ગુરુદેવને ખબર નહોતી એ વખતે. પત્ર વાંચ્યા પછી, પુસ્તક વાંચ્યા પછી સોનગઢ સ્થાન વહાં કે પુરુષ મુમુક્ષુઓ કી ઉપેક્ષા થી રોજાયા કરતી હતી. અંદરમાં એટલો રસ રહેતો હતો પોતાના સ્વરૂપમાં, પરિણમનનો સ્વરૂપ પરિણમનનો એટલો રસ રહેતો હતો કે ત્યાં ઉપસ્થિત મુમુક્ષુઓની પણ મને ઉપેક્ષા હતી અને સોનગઢ સ્થાનની પણ મને ઉપેક્ષા રહેતી હતી. કેમકે બે મારા સ્વરૂપથી બહાર છે, એટલે બહારનો ઉદય હતો એ ઉદાસીનતાનો વિષય હતો. પરંતુ અબ તો વહાં કી ધૂલ કે લીએ ભી તડપના પડતા હૈ. આ એમની ભક્તિ છે. હવે તો અહીંયા આવ્યા પછી સોનગઢની ધૂળ માટે પણ હું તડપું છું, એ ધૂળે ક્યાં છે અહીંયા? કેટલી ભક્તિ છે. જે સ્થાનમાં અને જે મહાપુરુષના સાનિધ્યમાં પોતાને નિજ પરમાત્માના દર્શન થયા, પુણ્ય પુરુષ પુણ્ય પુમાન પુરુષ પુરાણ પુણ્ય પુરાણ પુમાન અમરચંદ્રાચાર્ય કળશ છે. પુણ્ય એટલે પવિત્ર છે, પુમાન એટલે આનંદ ગુણથી બિરાજમાન છે, અને પુરાણ એટલે અનાદિ પુરુષ છે. આવા પરમાત્માના દર્શન થયા એ જગ્યાની ધૂળ પણ મહિમાવંત છે. એ વખતે ત્યાં હતો ત્યારે ઉપેક્ષા રહેતી હતી સોનગઢની. અહીં તો એમ કહે છે કે અહીં ધૂળ ક્યાંથી અજમેર આવ્યા પછી વાતાવરણ થઈ જાય ને, ક્યાં અજમેરનું વાતાવરણ, ક્યાં સોનગઢનું વાતાવરણ. દેવ કે દ્રષ્ટાંત અનુસાર ભક્તિ ભઠ્ઠી મેં ગિરના સા પ્રત્યક્ષ અનુભવ યહાં એક દિન મેં માલમ હોને લગ ગયા હૈ. એક જ દિવસમાં એમ લાગ્યું કે ધગધગતી ભઠ્ઠીમાં આવી પડ્યા છે. એને ક્યાં સોનગઢના વાતાવરણની શાંતિ અને ક્યાં અજમેરના વાતાવરણમાં ધગધગતી ભઠ્ઠી, એક દિનમાં એક દિવસમાં આવું લાગે છે, પ્રત્યક્ષ એવું લાગે. ધન્ય હે વહાં કે સર્વ મુમુક્ષુ, ભલે યોગ્યતા તો સૌ સૌની છે પણ પોતાને ગુરુદેવ પ્રત્યે બહુમાન છે તો ગુરુદેવનું સાનિધ્યમાં રહેનારા મુમુક્ષુ પ્રત્યે પણ અમને આવો ભાવ આવે છે. ધન્ય વહાં કે સર્વ મુમુક્ષુ, જિનકો સત્પુરુષ કા એસે મહાપુરુષ કા નિરંતર સંયોગ પ્રાપ્ત હૈ. એ ભાગશાળી છે જેને નિરંતર ત્યાં રહેવા મળે છે. અહીં તો એમની સોનગઢની જોડે નથી મળતી, એમને સાક્ષાત ગુરુદેવનો નિરંતર યોગ મળે છે, ખરેખર ભાગશાળી છે. એ વાત પણ સ્પષ્ટ છે કે અસાધારણ પુણ્યનો થોક, પુણ્યનો સમૂહ હોય ત્યારે એવા મહાપુરુષનો નિરંતર સમાગમનો લાભ મળે. ભલે બહારની સ્થિતિ, આર્થિક સ્થિતિ, કૌટુંબિક સ્થિતિ, શરીરની સ્થિતિ ભલે ને ગમે તેવી હોય, એમાં એક પુણ્ય ન દેખાતું હોય પણ સત્પુરુષનો યોગ રહે છે, મહાપુરુષનો યોગ રહે છે, એ બહુ મોટું. એની જાત જ જુદી છે, એની ક્વોલિટી જુદી છે. એટલા માટે એ પુણ્યના યોગને લઈને એમને ધન્યવાદ. એ પણ એ જીવે પુણ્ય ઉપાર્જન કર્યા ત્યારે એને એવો ગતો ને, એવા પુણ્ય કોઈ ભાવથી ઉપાર્જન કર્યા ત્યારે એવો ગતો ને, અને વિયોગ છે તો એવા કોઈ પોતે પણ અંતરાયના પરિણામ કર્યા ત્યારે વિયોગ છે ને, એમ તો ક્યાં વિયોગ છે? એ રીતે સ્પષ્ટ છે. સબ સહજાનંદ કી રમણતા મેં પ્રચુર મસ્ત રહે એ આકાંક્ષા હૈ. એ બધા મોક્ષો પોતાના સહજાનંદને પ્રચુર રમણતામાં મસ્ત થઈને રહે એવું તો એવી આકાંક્ષા. મીઠાશ તુજે ચૈતન્ય કી મીઠાશ લેને મે વિઘ્ન કરેગી. इसलिए भाई विवेक पूर्वक पर की मिठास संयोग नी कोई पण प्रकार ना संयोग नी मिठास छे ए असंग तत्व एवं जे चैतन्य छे एनी मिठास लेवा मा तारे मिठास लेवी हशे तो विघ्न रूप थई जशे. माणस एम कहे छे અમારે ઘણો આત્માનો અનુભવ કરવો છે પણ કરવો છે છતાં થતો નથી. અમારી ઈચ્છા તો છે કે અમારે આત્માનો અનુભવ કરવો છે પણ થતો નથી. શું કરીએ, લાચાર છીએ. ભાઈ તેમ જે પરની મીઠાશ લીધી છે એની જે પરિણતિ છે એ પરિણતિ તને અંદર વળવામાં વિઘ્ન થઈ પડી છે. તને અંદર વળવા નથી દેતી, અંતર્મુખ ચૈતન્યની મીઠાશ લેવા નથી દેતી. કેમ કે એ પરિણતિ બહિર્મુખ ચાલે છે, પરિણામને બહિર્મુખ ખેંચે છે, ઉદ્યોગને પણ બહાર ખેંચે છે. અંદર વળવામાં વિઘ્ન તારા જ પરિણામ છે, બીજું કાંઈ કોઈ સંયોગ વિઘ્ન રૂપે નથી. આમ કારણ છે માટે મારે આમ પરિણામ હવે બહાર રહે છે એ વાત. તારું પોતાનું વજન અને પોતાની મીઠાશ એ પોતાને બહારમાં રોકી દે છે, એ જ અંતર્મુખ થવામાં વિઘ્ન છે. એટલે ક્યાંય મીઠાશ આવે તો આત્માર્થે જીવ જીતી જાય કે આ ઝેર ખાવું નથી. સારું લાગે, મીઠાશનો અર્થ શું છે? જીવને સારું લાગે, ક્યાંય પણ સારું લાગે, કોઈ પણ સંયોગમાં ઇષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગ બેમાં સારું લાગે. ન ગમતું હોય એનો વિયોગ થાય તો સારું લાગે, ગમતું હોય એનો સંયોગમાં સારું લાગે. એ સારું લાગે એ ઝેર છે. કેટલું ઝેર ખાય છે અને ક્યારે ખાય છે એને ખબર રહેતી નથી, કેમ કે જાગૃતિ નથી. જાગૃતિ હોય તો એની મીઠાશ આવે નહીં, જાગૃતિ એની મીઠાશને ઉત્પન્ન ન થવા દે એવો પ્રકાર છે. બધા માર્મિક રૂચિમાં આવ્યા છે, પરમાગમ સારું. પછી બરાબર એક મહિને બીજો પત્ર લખેલો છે, 18 એપ્રિલ પછી 18 મેમાં. પરમ સ્નેહી કા પત્ર દૂર સે દેખતે વિચિત પ્રસન્ન હો ઉઠતા હૈ. આપકા કાર્ડ પડા હૈ, એમને વાત્સલ્ય પ્રેમ જોયો અને એમનો પત્ર આપતા પણ પ્રસન્નતા થતી હતી. ખરેખર તો શું છે કે ગુરુદેવની કોઈ ને કોઈ વાત એને એમને પોતાને સમાચાર મળતા હતા, એટલે વધારે મૂળ કારણ એમની. ગુરુદેવ ઉનકા જન્મદિવસ હોય, જયંતિ કા પ્રત્યક્ષ લાભ લેને વાળા પુણ્યશાલી હતા. એ વખતે ગુરુદેવની જન્મજયંતિ આવી ગઈ છે 1 મહિના દરમિયાનમાં, એ સમાચાર સત્રની અંદર ધ્યાનમાં મળ્યા છે, તો ગુરુદેવને પણ એમની જન્મજયંતિ પ્રત્યક્ષ જન્મજયંતિનો પ્રત્યક્ષ લાભ લેવા વાળા પુણ્યશાળી જીવોના સમૂહને પણ ધન્યવાદ આપ્યા છે. જેનકે દર્શન માત્ર છે, તીવ્ર મુમુક્ષુ કૃત્ય કૃત્ય હો જાતે હૈ, એસે ગુરુદેવ કે જન્મ દિવસ વારંવાર ઉજવાતે રહે, એવી ભાવના છે. જેના દર્શન માત્ર થી જો તીવ્ર મુમુક્ષુતા હોય તો કૃત્ય કૃત્ય થઈ જાય, એટલે આત્મ પામી જાય એમ કે છે. કૃત્ય કૃત્ય થાય એનો અર્થ છે કે પામી જાય, એવા ગુરુદેવ છે. કુદરતી ગુરુદેવની પ્રતિભા યોગ બધા મન વચન કાયાના યોગ એવા જતા કે જેમના દર્શન માત્રથી તીવ્ર મુમુક્ષુતા હોય તો આ એક શરત છે. સામાન્ય મુમુક્ષુની એવી અસર નથી થતી, અનુભવ આવી જાય, પણ તીવ્ર મુમુક્ષુતા હોય તો પામી જાય. એવા ગુરુદેવનો જન્મદિવસ વારંવાર ઉજવાતો રહે એવી મને ભાવના આવે છે. આત્માને શાંતિ થાય એવો જેમનો ઉદ્દેશ, અને દર્શનથી પણ આત્મશાંતિ એને પરિચય હોય, એને દર્શનથી પણ આત્મશાંતિનો સંકેત મળે એવો પ્રકાર ગુરુદેવ, જેણે હોય તો સામાન્ય મુમુક્ષુને એવું ન લાગે, જેને ઓળખાણ થઈ હોય, પરિચયથી ઓળખાણ જેને થઈ હોય, એને તો દર્શન માત્રથી પણ આત્મશાંતિ દેનારા છે. પોતાનું સ્વરૂપ સમજાવનારા એટલે સર્વસ્વના દેનારા છે, એ પ્રકારના એમના પ્રત્યે ભાવ આવ્યા. તીવ્ર મુમુક્ષુતામાં અને પોતાને જ્ઞાન દશા થઈ ગઈ છે, પોતે તો તીવ્ર મુમુક્ષુતાથી આગળ વધીને જ્ઞાન દશામાં આવ્યા છે, ગુરુદેવનું બહુમાન કેવા પ્રકારે કરે છે, જેના દર્શન માત્રથી કૃતજ્ઞતા થઈ જાય આવું બહુમાન કરે છે. એવું બહુમાન યથાસ્થાને છે, એવું જે બહુમાન છે યથાસ્થાને છે, એવું આ પ્રકારનું જેને બહુમાન થાય એને અભક્તિનો વિકલ્પ તો સ્વપ્ને પણ કોઈને અભક્તિના પણ પરિણામ થાય છે ને, કહેવાય મુમુક્ષુ પણ ભક્તિના પણ પરિણામ થાય છે. તો ક્યાં આ યથાસ્થાને ભક્તિના પરિણામ અને ક્યાં અભક્તિના પરિણામ, કેટલું મોટું અંતર દેખાય છે. કેવી ભક્તિ કરી છે ગુરુદેવને ખબર નથી કે આ આવતા હતા એને આટલી બધી ભક્તિ હતી, કેમ કે એ પોતે એટલા વિશિક્ષણ હતા અને સાવધાની રાખતા હતા કે કોઈ બહારનો દેખાવ કે આડંબર પોતાથી ન થઈ જાય, કે મને બીજા કરતા વધુ ભક્તિ છે એવો દેખાવ કે આડંબર ન થઈ જાય. ઘરમાં ઘણું ભર્યું હતું એ તો પત્રમાંથી નીકળી ગયું, ગુરુદેવને પોતાને પણ એ વાતનું નવાઈ લાગી છે કે જેને આટલું પત્રમાં લખ્યું છે એના પરિણામમાં એને લેખનીમાં કલમ ઉપર એટલે આટલી આટલા ભાવ આવ્યા છે, એના હૃદયમાં કેટલા ભાવ છે, અને છતાં એને મને કોઈ દેખાવા દીધો નહીં, આની ગંભીરતા કેટલી, મને વાતનો જાણ કરવા દીધી નહીં, દેખાવા દીધી નહીં વાતને, દેખાવ થાય એવું કંઈક કર્યું નહીં, વ્યક્તિની ગંભીરતા કેટલી, એના ઉપર તો બધી કિંમત આપી શકે. ઉપયોગ બહુ સૂક્ષ્મ તે એમ કહે છે કે જેના દર્શન માત્ર થી કૃતકૃત થઈ જવાય એવા ગુરુદેવ છે, એના ભાવ કેટલા ગુરુદેવ ને માપે છે? જે ભાવ ગુરુદેવ નું માપ કાઢે છે એ ભાવ નું માપ ગુરુદેવ કાઢે છે પાછું. આમ થયું છે. એક યુગ છે આપકે નિરંતર પૂજ્ય પરમોપકારી ગુરુદેવ કે પ્રતિ ભક્તિ તત્વ કે તીવ્ર જિજ્ઞાસા ભરા હૃદય હૃદય મેં પૂર્ણ અંકિત થાય. ગુલાબેને પત્ર લખ્યો હતો કે તમને જે ગુરુદેવ પ્રત્યે ભક્તિ છે અને તમારી જે તત્વની જિજ્ઞાસા છે એ બરાબર મને ખ્યાલ એનો આવ્યો છે. ગમે તે પરિસ્થિતિમાં પણ ત્યાં જ રહેતા હતા, ગમે તે હાલત થાય સોનગઢ છોડીને ગુરુદેવને છોડીને ક્યાંય જવું નહીં. એમને તો ઘણી તકલીફો થયેલી વચ્ચે વચ્ચે. બધી પરિસ્થિતિમાં ગુરુદેવ નો સંગ ન છોડવો એ વાત પાકી. પ્રારબ્ધને અબ કે વહાં કે સહવાસ કા એસા સંયોગ કરાયા હૈ કે વહાં કી અનુપસ્થિતિ મેં मनोयोग वहाँ के लक्ष्य आश्रित मौन पड़े हैं, प्रतिकूल परिस्थितियों में भी आत्मकथा करता रहे हैं। अरे प्रारब्ध आपके ज्ञान एवं सहवास ने संयोग करा भी दीदो કે અત્યારે તો એ બધા સંયોગની અનુપસ્થિતિ છે, અહીંયા આવી ગયા છે, બે મહિનામાં પ્રથમ અજમેર પ્રકૃત આવી ગયા છે, કે મનના યોગમાં મનોયોગમાં ક્યાંનું લક્ષ્ય રહ્યા કરે છે, અને અહીંયાની જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પણ મૌનપણે ત્યાંની જ આત્મકથા ચાલે છે, સોમગઢની આત્મકથા ચાલે છે, અહીંયા પરિસ્થિતિ પ્રતિકૂળ છે, અનુકૂળ નથી, છતાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ કલકત્તામાં તો જેટલો સંઘ છે એ બધો અસત્સંગ છે, જરાય સત્સંગ નથી એમ કે છે, અને ઉદય છે એ બધો નિરસ છે, કોઈ ઉદયમાં રસ આવતો નથી, અનુકૂળતા વખતે પ્રતિકૂળતા કંટાળા ભરેલો ઉદય છે, ક્યાંય રસ આવતો નથી, માથે પડ્યું છે નિભાવી લેવું પડે છે, યોગ નિકટ ભવિષ્ય મેં હોને કા આસાર દેખાઈ નહીં દે, આસાર એટલે અંદાજ, એવું કોઈ છે ને દેખાતું નથી કે ત્યાં હવે નજીકના ભવિષ્યમાં કોઈ ત્યાંનો યોગ થાય એટલે ત્યાં આવવું થાય, એવું અત્યારે તો કાંઈ દેખાતું કે નજીક ભવિષ્યમાં હું આવી શકું, અથવા અત્યંત ઉદાસીનતા હે, અને તેથી ઉદાસીનતા વિશેષ છે, વ્યવહાર મેં તો બેભાનસી દશા હો જાયા કરતી, અને જે ઉદયનો વ્યવહાર છે એમાં તો જેને ભાન વગર એમને યંત્રવત કરી લેતા હોય, બેભાન પડે જાણે બધું ચાલતું હોય એવું છે, જાગૃતિ વગર જાગૃતિએ વ્યવહારના કાર્યો ક્યાં કરે છે બતાવીએ છીએ, સાવધાની વગર સંસારી જીવ વ્યવહારના કાર્યોમાં બહુ સાવધાન થઈ જાય છે, ક્યાંય કાચા મોરે, ક્યાંય કાચું ન કપાય, ક્યાંય બરાબર ઉતરે, નાની મોટી વાતમાં બધું ધ્યાન અને કાળજી રાખી લે, આ કે છે મારું વેમાન પણ એમ થાય તેમ થવા દે, સહજ દશા છે, સદગુરુ દ્વારા પ્રાપ્ત અનુભવ એસે કાલ મેં વિષમતા આદિ કો સમતાપણે વેદે વો અપ્રતિબદ્ધ સ્વભાવ સન્મુખ તીવ્ર વેગ કરે, યહી સબસે શ્રેષ્ઠ હૈ વો શીઘ્ર મનોરથ પૂર્ણ હોને કા યહી શુભ લક્ષણ હૈ, આ પડખો જબરદસ્ત છે, સદગુરુ દ્વારા પ્રાપ્ત અનુભવ, મારા પુરુષાર્થથી પ્રાપ્ત અનુભવ ન કરી શકે, સદગુરુ દ્વારા પ્રાપ્ત જે અનુભવ થયો છે એ આવા કાળમાં એટલે પ્રતિકૂળ પરિસ્થિતિઓના વિષમતાના કાળમાં એને પણ સમતાપણે વેદે, વિષમ પરિસ્થિતિને પણ સમતાપણે વેદે, અને અપ્રતિબદ્ધ ક્યાંક જરાય નથી બંધાતો એવો છૂટો જે સ્વભાવ છે એની સન્મુખ તીવ્ર વેગ કરે, પુરુષાર્થ તીવ્ર થાય છે એમ કહે. પ્રતિકૂળ પ્રસંગમાં પુરુષાર્થ તીવ્ર થાય છે, તીવ્ર વેગ પકડે છે, અને એ જ બધાથી શ્રેષ્ઠ છે, એ જ સારામાં સારી વાત છે. જે નિર્જરા નિવૃત્તિમાં ન થાય એથી અનેક ગણી નિર્જરા પ્રતિકૂળ પ્રસંગોની પ્રવૃત્તિમાં થાય છે, કેમ કે ક્ષમતા પણ એ લે છે. બસ આ શ્રીમદજી જોઈએ, ક્ષમતા પણ એ લીધું છું, સંભાવે લીધું છું, સંભાવે લીધું છું. જ્ઞાની પુરુષનું એ સનાતન આચરણ છે. શીઘ્ર મનોરથ પૂર્ણ ભૂમિકા જેવી શુભ લક્ષણ છે, અને પૂર્ણતાનું જે મનોરથ છે એ પૂર્ણ થવાનું આ સાચું લક્ષણ છે. કે પ્રતિકૂળતામાં તીવ્ર પુરુષાર્થને લઈને સંભાવ રહેવો, ક્ષમતા રહેવી, આ પૂર્ણ મનોરથ થવાનું સારું લક્ષણ છે, શુભ લક્ષણ છે. કેવો સંકેત કર્યો છે, પોતાના સંયોગ અને પરિણામ બંને વાત સ્પષ્ટ આવી જાય છે. બંધ રૂચિ વાળા સર્વ ક્ષેત્ર કાળાદિક ને બંધ રૂપી રહેતા હે. બંધ ની જેને રૂચિ છે, રાગ ને રાગ નો રસ જેને છે, એવી રૂચિ વાળો જીવ તો ભલે નિવૃત્તિ ક્ષેત્ર કાળ માં હોય, જ્ઞાની ના સંયોગ માં હોય, બંધન કરતો રહે છે. કેમ કે એને તો રાગ જ થવાનો, જે જે સંયોગ આવ્યા, જે જે વિયોગ છે, બધામાં એને રાગ રાગ ને રાગ જ થયા કરવાનો, બંધાયા જ કરવાનો. ત્યારે અબંધ રૂચિ વાળા સર્વ ક્ષેત્રાદિક મેં અબંધ રૂપી રહેતા હે, એ નિયમ છે. અબંધ રૂચિ વાળો છે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ન હોય, અબંધ પરિણામે પરિણમ કરી શકો, એ મુક્તિ બાજુ જ પ્રયાણ ચાલુ રહે છે. આ એક સિદ્ધાંત છે, નિયમ છે, એટલે સિદ્ધાંત છે. સોનું ગમે ત્યાં હોય, કાદવમાં પડ્યું હોય તો કાઠ ન ખાય, દાગીનો કેમ પડી ગયો હોય પાણીમાં, ઘણા ઘણા ગોતે હોય પણ ખબર ન હોય તો પાણીમાં પડી ગયો, ઠંડીમાં પડી જાય, કાદવ જેમ માટે જામી ગયો હોય, ઘડે દેખાય નહીં, પણ બે ચાર છ મહિના સાફ સફાઈ કરતા એવો નહીં હોય, કાઠમાં લોઢાને હાચીને ઘરમાં રાખત હોય, બંધ રૂચિ વાળો ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં બંધાતો રહે છે. અબંધ રૂચિ વાળો ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં અબંધ રહે છે. આ નિયમ છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતે તત્ર તત્ર સમાધે, એવો સમાધિ શ્લોક આવ્યો શંકરાચાર્ય છે. શ્રીમદજી એ ટાંક્યો છે, મૂળ શ્લોક શ્રીમદજીનો નથી, આ રચના તો શંકરાચાર્યની છે. જેને દેહમાં ઊંપણાનું અભિમાન ગળી ગયું છે, એટલે દેહા ત્યાં છૂટી ગયો છે, અને જેને પરમાત્મા નિજ પરમાત્માને જાણ્યા છે, વિજ્ઞાતે એટલે સારી રીતે અનુભવ કર્યો છે, વિજ્ઞાતે એટલે વેદ્યા છે, અનુભવ છે. યત્ર યત્ર મનો યાતિ, ત્યાંનું મન ગમે ત્યાં જાય નહીં, ઉપયોગ ગમે ત્યાં જાય નહીં, બધે સમાધિ સમાધાન છે, ક્યાંય એને અસમાધાન નથી. કેમ કે જ્યાં ઉપયોગ જશે ત્યાં પર ને પર જ જાણશે, પરદ્રવ તરફ જતા પરદ્રવ નું જાણવાનું થશે, પરદ્રવ્ય ઉપર ઉપયોગ જાય એટલે પરદ્રવ્ય ને જાણે, પરદ્રવ્ય ને પરદ્રવ્ય રૂપે જાણે, ત્યાં સ્વદ્રવ્ય રૂપે જાણે. બસ પછી છે પરદ્રવ્ય રૂપે જાણે, એનો બીજો અર્થ છે કે કોઈ પરદ્રવ્ય અનુકૂળ પણ નથી, કોઈ પરદ્રવ્ય એક નિર્ણય અભિપ્રાયની અંદર ફિક્સ થઈ જાય છે કે પૂર્વ કર્મ પ્રમાણે સંયોગ થવાના, મારી ઈચ્છા પ્રમાણે નથી થવાના કે બીજાની ઈચ્છા પ્રમાણે નથી થવાના. સંયોગ કોઈના રાગ દ્વેષને કારણે નથી થતા. જે કાંઈ સંયોગી ફેરફાર થાય છે એમાં કોઈના રાગ દ્વેષનું કારણ લઈને નથી. પછી જ્યારે પૂર્વકર્મ અનુસાર નક્કી થયેલી વાત છે તો જેમ થાય એમ જાણવું ભિન્ન રહીને, પાછું ભિન્ન રહીને એને જે થાય એને જાણે. આથી વધારે કઈ લેવા દેવા ઈચ્છા કરે, ચિંતા કરે, માટે કઈ લાભ થાય કે ફેર પડે એ વસ્તુના સ્વરૂપમાં નથી. માટે જ્ઞાની એને ઈચ્છતા નથી. સ્વભાવ કોઈ ઈચ્છતે હે પોતાના નિરાકુર શાંત આનંદમય સ્વભાવને ઈચ્છે છે અને તે યોગ્ય પણ છે. પોતાના સ્વરૂપની ઈચ્છા છે. ઈચ્છાકાર આવે છે ને, ઈચ્છાકાર શબ્દ શુલ્લક ઉલ્લક અને ચતુર્થ ગુણ સ્થાન વચ્ચે ઈચ્છાકાર. ઈચ્છાકાર નો અર્થ આદર કરવો એવો થાય. ઈચ્છાકાર એટલે આદર, આદર કરવો, વિનય કરવો એને ઈચ્છાકાર પણ થાય. ઈચ્છાકાર નો અર્થ અવિનય નથી થતો, વિનય કરવાનો. એનું તો વંદન કરવા યોગ્ય છે, એમાં તો કઈ થવા નથી. પણ એ હોય તો પણ આમનો પણ વિનય કરવો સાથે સાથે. એમ આ છે માટે આમનો વિનય ન કરવો એમ ન થવું જોઈએ એમ કહેવાનો આશય છે. મોટા બિરાજે છે માટે નાના સામે ન જોવું એમ નહીં, એનો પણ વિનય કરવો એમ કહેવાય. એનો પણ આદર કરવો એવો અભિપ્રાય છે. અષ્ટભાવ પાંચમા ચોથા અષ્ટભાવ હું ઈચ્છું છું એનો કે હું આદર કરું છું, વિનય કરું છું એમ થાય છે. વિનય કરવામાં ને આદર કરવામાં રહી ન જાય એમ ચમત્કારી સ્વભાવ કી બાત સ્વલક્ષ પૂર્વક ગ્રહણ કરે તો મિથ્યાત્વ ચૂર ચૂર હોકર વિલીન હો જાય એસી યે બાત હૈ. ગુરુદેવ એમ કહે છે કે આ જે આત્મ સ્વભાવની વાત આવે છે એ કોઈ અદભુત અને ચમત્કારિક આત્મ સ્વભાવ છે. જીવ અનાદિકાળથી અંધારામાં પડ્યો છે, રાગ અને અજ્ઞાનના એવા અંધારામાં અથડાય છે કે દુઃખી દુઃખી છે, ક્યાંય સુખ ચેન એને નથી. એવા ઘણા કાળના દુઃખમાં ને અજ્ઞાન અંધકારમાં હોવા છતાં ચૈતન્ય સ્વભાવ એવો છે કે એનું લક્ષ્ય થાય અને એક સ્ફૂર્ણ થાય તો સ્ફૂર્ણ માત્રમાં એ બધો અંધકાર ક્યાં ચાલ્યો જાય, કેટલો પ્રકાશ દ્રષ્ટિએ ઉત્પન્ન થાય છે, એવો ચમત્કારિક સ્વભાવ છે જે વિકલ્પ છે, રાગ છે, કાઢ્યા જતા નથી. સહેજે સહેજે વગર ઈચ્છાએ અને વગર પ્રયત્ને ત્યાજ કરે છે આ પરિસ્થિતિ. એ જેના સ્ફુરણ માત્રમાં ગાયબ થઈ જાય એકદમ, મિલિંગ ક્યાં ક્યાં જાય દેખાય ની ખબર ન પડે. સ્ફુરણ એટલે પુરુષાર્થનું વીર્યનું પૂર્ણ થાય, પણ લક્ષ્ય પૂર્વક. લક્ષ્ય ન હોય તો કાંઈ ન થાય. એટલે કહ્યું કે લક્ષ્ય થવાની દેહનો કયા શાસ્ત્ર સુધરાય. એક વખત સ્પષ્ટ પરમાર્થનો વેદનનો સ્પષ્ટ અનુભવ અંશના આધારે અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ. રાગનો અભાવ થઈને અંશે રાગનો અભાવ થઈને જો લક્ષ બંધાય તો એના સ્ફુરણ માત્રમાં આ વિકલ્પ પત્તો લાગે એવું નથી, નહીંતર કાઢ્યા જાય એવું નથી. ચમત્કારિક આત્મ સ્વભાવ પણ વિદ્યમાન છે, જ્ઞાનમાં જ્ઞાન સામાન્યમાં સ્પષ્ટ અનુભવ અંશ પણ વિદ્યમાન છે, જ્ઞાન વિશેષમાં અનેક જ્ઞાકારો પણ વિદ્યમાન છે અને રાગાદી વિભાવ ભાવો પણ અવસ્થામાં વિદ્યમાન છે. એક જીવને આ ચારે વાત એક કાળમાં મોજુદ પરિસ્થિતિ છે. હવે વાત લક્ષ્ય ઉપર છે, બધો આધાર શેના ઉપર છે? લક્ષ્ય પૂર્વક ગ્રહણ કરે તો માર્મિક વાત છે. જો અનાદિનું પરલક્ષ છે એમને એમ હોય તો અનંત તેજનો પુંજ છે એ છતો છતાં અણછતો થઈ જાય. મને ખબર ક્યાં આવો ભગવાન આત્મા ખબર જ નથી. અનંત જ્ઞાનનો અને અનંત આનંદનો દરિયો પણ છાંટોય દેખાતો નથી એ પરિસ્થિતિ લાગે. લક્ષ્ય પરનું હોવાથી તેજ પુંજ આત્મા એ તેજનો પુંજ હોવા છતાં અંધારું ઘોર લાગે. અને એક વાર જો સ્પષ્ટ અનુભવાન છે અસ્તિત્વ ગ્રહણ થાય અંશે રાગનો ભાવ કરે તો સ્ફુરણ માત્રમાં બધું અલોપ થઈ જાય એવું છે. રાગ માત્ર વિલય થઈ જાય, એક સ્ફુરણ માત્ર થાય છે. એવું લાગે લક્ષ પરનું છે ને, લક્ષ પરનું ને સંયોગ નું છે. સંયોગના લક્ષમાં શું કહીએ, એટલી બધું ઈચ્છાનો દાવાનળ છે. આમ કરું ને આમ કરું, આમ કરીશ ને આમ કરું, આમ થાય તો ઠીક ને આમ કરો, આનું આમ થાય તો ઠીક ને આનું આમ થાય તો ઠીક. એક વિકલ્પ પૂરો ન થાય ત્યાં બીજી 13 વાત ઉપાધિમાં ચડી જશે પરિણામ ઉપર. પછી આત્મા ફાત્મા ક્યાંથી દેખાય? લક્ષ્ય જ એકાંતે પરનું હોય. લક્ષ્ય પૂર્વક જો આ ચમત્કારી સ્વભાવની વાત ગ્રહણ કરે એટલે જ્ઞાનમાં ગ્રહણ થાય મિથ્યાત્વના તો ભૂકા નીકળી જાય એવી વાત છે. એવી આ વાત છે. અનુભવ છે, કહે છે આ મારો અનુભવ ભૂલે છે, કઈ કહેવા પૂરતી વાત નથી પણ
ભગવાન રહેવાનું બોલે છે.